તારીખ 31/7/1994 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 449 અને 335 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ઘાટકોપરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 56
પત્રાંક 449 પાનું 335 સાતમા પોસ્ટકાર્ડનો વિષય ચાલે છે. મુમુક્ષુ જીવે સત્સંગમાં પ્રમાદ છોડીને પ્રવૃત્તિના કાર્યોને ઉદાસીન ભાવે આરાધતા સત્સંગને આરાધવો એવી કૃપાળુદેવની આજ્ઞા છે. હવે આગળનો વિષય પોતાની સ્થિતિનો લખે છે. છેલ્લે જે વિષય ચાલ્યો એમાં કે અમને જે પ્રવૃત્તિ ઉદયમાં છે તે ન છોડી શકાય એવી છે. બીજે દ્વારેથી ચાલ્યા જતાં પણ ન છોડી શકાય એવી ઉદય પ્રવૃત્તિ અમને વર્તે છે. બીજા અન્ય પત્રમાં પણ એ સંબંધે સ્પષ્ટીકરણ આપ્યું છે કે કદાચ અમે પ્રવૃત્તિને છોડી દઈએ તો કોઈનો મોટો અપરાધ થવાની પણ સંભાવના છે, અથવા અમારી પ્રવૃત્તિ પરાનુકંપારૂપ છે એ પ્રકારે સ્પષ્ટીકરણ આપ્યું છે. અને તે તેમના અલૌકિક જ્ઞાનને વિશે જે કાંઈ સંમત થયું છે તે યોગ્ય છે. એટલા માટે કે જ્ઞાની પુરુષને પોતાના પ્રવૃત્તિ સંબંધીના ઉદયનું પણ જ્ઞાન, યથાર્થ જ્ઞાન, સમ્યક જ્ઞાન વર્તે છે, પોતાના પુરુષાર્થનું પણ સમ્યક જ્ઞાન વર્તે છે, પોતાના પરિણામની શક્તિનું પણ સમ્યક જ્ઞાન વર્તે છે, અને તે ઉપરથી તેમનો તે નિર્ધાર હોય છે. તે નિર્ધાર આત્મદશાને અનુકૂળ થવા અર્થે, આત્મદશાને વર્ધમાન થવા અર્થે યોગ્ય જ હોય છે. કેમ કે ઉદયને અનુસરતા છતાં પણ અવ્યાભાદ સ્થિતિને વિશે જીવવું ને તેવું સ્વાસ્થ્ય છે. ઉદયને અનુસરતા પોતાના પરિણામમાં ઉદયભાવને કારણે અંતરમાં જે અવ્યાભાદ સ્વરૂપસ્થ દશા છે એને બાધા પહોંચતી નથી, એને બાધા થતી નથી, અને પોતાનું અંદરનું સ્વાસ્થ્ય પણ જેવું ને તેવું જ છે એનો સ્પષ્ટ ઉલ્લેખ છે કે એથી એ સ્વાસ્થ્યની અંદર કોઈ પણ પ્રકારે ક્ષતિ કે બાધા પહોંચતી નથી. કોઈ પણ ગુણસ્થાનમાં આ નિયમ છે કે એ ગુણસ્થાનને અનુસરીને મર્યાદામાં ઉત્પન્ન થતા બાહ્ય પરિણામો, પ્રવૃત્તિના પરિણામો, શુભાશુભ ભાવો બંને પ્રકારના હોય છે, પણ તે દશાને હાનિ પહોંચાડી શકતા નથી. પરંતુ મોક્ષ માર્ગની અંતરંગ દશા ધર્માત્માને એટલી બળવાન હોય છે કે એ બળવાન દશાને કારણે ઉદય ભાવોને હાનિ પહોંચે છે. તે ક્રમશઃ ઘટતા જાય છે, મટતા જાય છે, અને અંતે સ્વરૂપ લીનતા સંપૂર્ણપણે તેઓ પામે છે. આજે આ આઠમું પત્તું લખીએ છીએ, છેલ્લો પોસ્ટકાર્ડ લખે છે. હવે સાત પોસ્ટકાર્ડ ધારાવાહીપણે લખાઈ ગયા છે. એક પ્રશ્ન થવા યોગ્ય છે કે આઠ પોસ્ટકાર્ડ લખ્યા એના બદલે એક કવર લખ્યું હોત તો તે દિવસે એક પૈસામાં પોસ્ટકાર્ડ લખાતો હતો ક્વાર્ટર આના, અને એકાદ આનામાં કવર લખાતો હશે. અહીંયા તો આઠમા પોસ્ટકાર્ડમાં બે આનાનો ખર્ચો થયો, ખર્ચની સાથે સંબંધ નથી, પણ આટલું લાંબુ લખવું હતું તો આઠ પોસ્ટકાર્ડ લખવાને બદલે એક કવર લખ્યું હોત તો સુવિધાયુક્ત હતું. વાસ્તવમાં એટલું લખવાનું પૂર્વે આયોજન કરીને લખેલું નહોતું. વિષયને ગોઠવીને પ્રતિપાદન કરવો એવી રીતે અહીંયા આ પત્ર નથી લખાયો. એ કહેશે પોતે આ છેલ્લા પોસ્ટકાર્ડમાં, શુદ્ધ ચિત્તથી કરેલી વિજ્ઞપ્તિને કારણે કૃષ્ણદાસભાઈની શુદ્ધ અંતઃકરણપૂર્વક જે વિજ્ઞપ્તિ હતી એને કારણે એક પોસ્ટકાર્ડ લખ્યા પછી ઉદયભાવ લંબાયો, બીજું લખાયું, ત્યારે ત્રીજા લખવાનો અંદાજ નહોતો, ઉદયભાવ લંબાયો, ત્રીજું લખાયું, એમ કરતાં કરતાં ઉદયભાવ લંબાતા લંબાતા એક એક પોસ્ટકાર્ડ લખતા ગયા છે. કેટલો ઉદયભાવ લંબાશે એનો વિકલ્પ નથી કર્યો. સહજ ઉદયભાવ લંબાયો તો લખાઈ ગયું, ન લંબાયો તો અધૂરું પોસ્ટકાર્ડ પણ રહી જાય. એવી એમની સહજ ઉદયભાવની દશા પણ એવી સહજ હતી કે ચાલતા વિકલ્પને કરવો એ તો નથી પણ ટાળવો એ પણ નથી. ફરીથી જુઓ આ જ્ઞાન દશાની સહજતા છે. નહીતર ઉપર ટપકે એમ કહેવાય કે જ્ઞાની પોતાના પુરુષાર્થથી ઉદયભાવને શુભાશુભ ભાવને છેદતા મોક્ષ માર્ગમાં આગળ વધે છે. એ એક ન્યાયથી કહેવાય છે, તો પણ વાસ્તવિકતા એ છે કે જ્ઞાનીને ઉદયભાવ કરવો નથી તો ટાળવો પણ નથી. પોતાના સન્માર્ગે સતના માર્ગે સહજપણે આગળ વધતા જાય છે. ઉદયભાવ સ્વતંત્રપણે ગુણસ્થાનની મર્યાદામાં રહીને સહજ થાય છે, સહજ સમાપ્ત થાય છે. ઉત્પન્ન પણ સહજ થાય છે, સમાપ્ત પણ સહજ જ થાય છે. એવી સહજતાનું દર્શન, સહજ દશાનું દર્શન આ જગ્યાએ થાય છે. આજે આ આઠમું પત્તું લખીએ છીએ તે સૌ તમ સર્વ જિજ્ઞાસુ ભાઈઓને વારંવાર વિચારવાને અર્થે લખાયા છે. આ જે પત્તા લખાયા, આઠ પત્તા, એ બધા તમામ મુમુક્ષુ જિજ્ઞાસુ ભાઈઓને વારંવાર વિચારવાને અર્થે લખાયા છે. એકવાર વાંચીને મૂકી દેજો એમ નથી. અંદર ઘણું ભર્યું છે, આપણે પણ સ્વાધ્યાય કર્યો છે, થોડો સંક્ષેપમાં કર્યો છે, વિસ્તારમાં કરીએ તો હજી ઘણો સમય લાગે એવું આની અંદર ભરેલું છે. ચિત્ત એવા ઉદયવાળું ક્યારેક વર્તે છે. ક્યારેક એવા ઉદયવાળું ચિત્ત વર્તે, ક્યારેક લખાઈ જાય તો સહેજે લખાઈ જાય છે, નહીતર દિવસોના દિવસો સુધી કોઈને પત્રની પહોંચ પણ લખી શકાતી નથી એવી સહજ દશા પણ વર્તે છે. પણ ચિત્ત એવા ઉદયવાળું ક્યારેક વર્તે છે. એ ચિત્ત વર્તે છે, આત્મા હું વર્તતો નથી, ઉદયભાવમાં આવતા નથી. જો અંદરમાં ભેદજ્ઞાનની પરિણતિ ચાલે છે અને ભેદજ્ઞાનમાં આત્મા આત્મામાં વર્તે છે, આત્મા આત્મામાં રમે છે ઉદયથી ભિન્ન પડીને. ઉદયભાવમાં જે ઉપયોગ ગયો એને ચિત્ત કહે છે. અહીંયા ખરેખર ઉદયભાવ છે એવું એ ક્યારેક વર્તે છે, ક્યારેક એવું પણ ઉદયવાળું વર્તે છે. એની સાથે અમારે કોઈ સંબંધ નથી, ભિન્નતા થઈ ગઈ છે. આજે તેવો અનુક્રમે ઉદય થવાથી તે ઉદય પ્રમાણે લખ્યું છે. અનુક્રમે ઉદયમ ચાલ્યો, એક પોસ્ટકાર્ડ, બે પોસ્ટકાર્ડ, ત્રણ પોસ્ટકાર્ડ, આઠ આઠ પોસ્ટકાર્ડ સુધી લખાઈ ગયું તો લખાઈ ગયું છે. અમે સત્સંગની તથા નિવૃત્તિની કામના રાખીએ છીએ. આવી જ્ઞાન દશા હોવા છતાં અથવા આવી મહાન જ્ઞાન દશા હોવા છતાં સત્સંગની અને પ્રવૃત્તિ છોડીને નિવૃત્તિમાં રહેવાની અમારી ઈચ્છા છે, અમારી કામના રહેશે. પ્રવૃત્તિમાં અમને જરાય રસ નથી અને સત્સંગ એકાંત ઈચ્છતા હોવા છતાં પણ સત્સંગને ઈચ્છીએ છીએ. તો પછી તમ સર્વેને એ રાખવી ઘટે, સત્સંગને નિવૃત્તિની કામના તમને સર્વેને રાખવી ઘટે એમાં કાંઈ આશ્ચર્ય નથી. તમને તો વિશેષપણે એ કામના હોવી ઘટે છે, અને એ ઉપદેશ પ્રત્યેક મુમુક્ષુએ આપણે સૌએ ગ્રહણ કરવા યોગ્ય છે. અમે અલ્પ આરંભને, અલ્પ પરિગ્રહને વ્યવહારમાં બેઠા પ્રારબ્ધ નિવૃત્તિ રૂપે ઈચ્છીએ છીએ. અમારી જે ઈચ્છા છે એ અલ્પ આરંભની અને અલ્પ પરિગ્રહની છે. પૂર્વ પ્રારબ્ધને લઈને વ્યવસાય ગમે તેટલો મોટો થઈ ગયો હોય કે થતો હોય પણ અમારી એ ઈચ્છા નથી. વ્યવહારમાં બેઠા છીએ અને એ પ્રકારના પ્રારબ્ધને નિવૃત્તિ કરવા અર્થે, પણ એ પ્રકારના પૂર્વ પ્રારબ્ધને ભોગવીને નાશ કરવા અર્થે અલ્પ આરંભને, અલ્પ પરિગ્રહને ઈચ્છતા ઈચ્છતા એ પ્રારબ્ધને નિવૃત્ત કરી રહ્યા છીએ. મહત આરંભ અને મહત પરિગ્રહમાં અમે પડતા નથી, અથવા આરંભ પરિગ્રહ વધે એવું કાંઈ અમે કરતા નથી. પ્રારબ્ધ યોગ્ય થઈ જાય છે, હોય છે, બીજી વાત છે, પણ અમે એમાં પડતા નથી. તો પછી તમારે તેમ વર્તવું ઘટે એમાં કાંઈ સંશય કર્તવ્ય નથી. મુમુક્ષુ એ તો અલ્પ આરંભને, અલ્પ પરિગ્રહમાં રહેવું, અને તો જ એ પોતાની મુમુક્ષુતાને જાળવી શકે, સાચવી શકે કે વર્ધમાન કરી શકે. નહીંતર મુમુક્ષુની યોગ્યતા ક્યાં ચાલી જાય તે કહેવું મુશ્કેલ છે. અત્યારે સમાગમ થવાના જોગનો નિયમિત વખત લખી શકાય એમ સૂઝતું નથી. સમાગમમાં આવી શકવા માટેની કોઈ ચોક્કસ તારીખ કે સમય લખી શકીએ એ પરિસ્થિતિ નથી, સૂઝતું નથી. સૂઝતું નથી એટલે એવું સહેજ અંદરમાં આવતું નથી કે આ ટાઈમે અમે આમ તમને સમાગમમાં મળી શકશું. સૂઝતું નથી તો સૂઝતું નથી એમ લખે છે, અને સૂજે તો સૂજે છે એમ લખે છે. એક એક વચનની અંદર સરળતા અને સહજતાના દર્શન થાય એવું છે કે જેવા પરિણામ આવે છે એ પ્રમાણે કલમ ચાલે છે. ક્યારે મળશે કાંઈ સૂજતું નથી, અત્યારે દેખાતું નથી તો નથી દેખાતું એમ લખે છે. અંદાજ આવે તો અંદાજ લખે છે, ના આવે તો નથી લખતા. બસ એટલી પારદર્શક સરળતા છે. અહીંયા આ પત્ર પૂરો થાય છે, ત્યાર પછી આપણે સમયની મર્યાદામાં લઈને એક પત્ર લઈએ છીએ. પત્રાંક 335, પત્રનું મથાળું છે. ઉદાસ પરિણામ આત્માને ભજા કરે છે. નિરૂપાયતાનો ઉપાય કાળ છે. શું કહેવું છે? જે પ્રવૃત્તિમાં પોતે બેઠા છે એ પ્રવૃત્તિને વિશે તદ્દન ઉદાસ પરિણામ આત્માને સહેજે સહેજે ભજા કરે છે. ઉદાસીનતા પણ કરવી પડતી નથી, સહેજે ભજા કરે છે, આપોઆપ થયા જ કરે છે. આ પત્રમાં એ વાત વારંવાર દોહરાવી છે એમણે. પ્રવૃત્તિમાં બિલકુલ રસ નથી અને ઘણા ઉદાસીન પરિણામ વર્તા કરે છે. એ પ્રવૃત્તિને છોડવા માટે નિરુપાયતા છે, અને એ નિરુપાયતાનો કોઈ ઉપાય હોય તો તે કાળ છે. કાળ લબ્ધિ પાકશે, સહજ માત્રમાં પ્રવૃત્તિ છૂટી જશે. છોડવા માટે કાંઈ પણ આકુલતા નહીં કરવી પડે, સહેજે સહેજે છૂટી જશે. અને એ પ્રકારના કર્મોદયની નિવૃત્તિનું જ્ઞાન પણ સમ્ય જ્ઞાનમાં અગાઉથી થઈ જાય છે. એ નિવૃત્તિમાં વધતા પુરુષાર્થનું જ્ઞાન પણ આપોઆપ થાય છે. દ્રષ્ટાંત લઈએ તો કોઈ એક ધર્માત્મા એવા હોય છે કે જે મુનિ દશામાં પ્રવેશ કરવા યોગ્ય સ્થિતિમાં આવે છે ત્યારે બાહ્ય પ્રવૃત્તિને છોડે ત્યારે તો દીક્ષા આદિ ગ્રહણ કરે, તો પૂર્વમાં ખ્યાલ આવી જાય છે કે હવે આ પ્રવૃત્તિ પૂરી થવાનો કાળ પાક્યો છે, નિવૃત્તિનો કાળ આવી ગયો છે, અને પુરુષાર્થની ઉગ્રતા થઈ અને નિર્ગ્રંથ દશા આવતા વાર લાગશે નહીં. અગાઉથી ખબર પડે, અને અગાઉથી ખબર પડે ત્યારે એ દીક્ષા આદિ ગ્રહણ કરે વિધિપૂર્વક, અને દીક્ષા લીધા પછી જેવા સ્વરૂપ ધ્યાનમાં બેસે કે સીધું સાતમું ગુણસ્થાન પ્રાપ્ત કરે, ચોથે કે પાંચમે ગુણસ્થાને બિરાજમાન જ્ઞાને સીધા મુનિ દશામાં સાતમા ગુણસ્થાનમાં આવે. અને એ ખબર અગાઉથી પડે છે એમને. અહીંયા જોવે છે કે હજી આ પૂર્વ પ્રારબ્ધ નિવૃત્ત થાય એ પ્રકારનો કર્મોદય નથી, બળવાન કર્મોદય વર્તે છે, અને બાહ્ય નિવૃત્તિ ઉદાસીનતા હોવા છતાં થતી નથી કે લેવાતી નથી, તેથી કરીને આત્મપરિણામને નુકસાન થાય એ પ્રકાર અહીંયા નથી. પ્રવૃત્તિમાં રહેવું પડે છે માટે આત્મપરિણામને નુકસાન થાય એવો પ્રકાર નથી. એક જગ્યાએ તો એવું લખે છે કે જે કર્મની નિર્જરા નિવૃત્તિના કાળમાં કદાચ થઈ હોત તેનાથી વિશેષ નિર્જરા અમે પ્રવૃત્તિના કાળમાં કરેલી છે. ધન્ય છે ને પુરુષાર્થને, ધન્ય છે ને આરાધનાને, કે નિવૃત્તિ કાળમાં જે કર્મની નિર્જરા કરી થઈ શકવા યોગ્ય હતી તેનાથી વિશેષ નિર્જરા તો અમે પ્રવૃત્તિના કાળમાં કરી છે, અને તે આવા અસાધારણ ધર્માત્મા કરી શકે. બીજાનું સાધારણનું કોઈ ગજું નથી આમ કે પ્રવૃત્તિમાં રહીને વિશેષ નિર્જરા કરે, પણ અંતર પુરુષાર્થ બળવાન હોવાને લીધે, અત્યંત બળવાન હોવાને લીધે પ્રવૃત્તિમાં રહીને પણ એકદમ સંભાવમાં વિતરાગ ભાવમાં રહીને કર્મો દઈને ખપાવ્યા છે, વિશેષ વિશેષ નિર્જરા કરી છે, અને જે કર્મો બાકી હતા તે અલ્પકાળમાં બંધાયેલા કર્મની સ્થિતિ અપકર્ષણ થઈને, કર્ણાનું યોગમાંનો એ શબ્દ છે, અપકર્ષણ થવું, ઉત્કર્ષણ થવું, સંક્રમણ થવું, કર્મ પ્રકૃતિના ફેરફારો, સ્થિતિ ઘટે એને અપકર્ષણ કહે છે, વધે એને ઉત્કર્ષણ કહે છે, અને પ્રકૃતિ બદલાઈ જાય પુણ્યમાંથી પાપની, પાપમાંથી પુણ્યની એને સંક્રમણ કહે છે. અપકર્ષણ થઈને કર્મના પરમાણુઓ ઉદયમાં આવી જાય, જોરથી ઉદયમાં આવી જાય અને વિશેષપણે નિર્જરી જાય, એવો જબરજસ્ત પુરુષાર્થ બહુ જ અલ્પ આયુની અંદર પણ ઘણા કર્મોની નિર્જરા થાય એવો જબરજસ્ત પુરુષાર્થ કર્યો છે એમને. એટલે નિરુપાયતા છે, ઉદાસીનતા હોવા છતાં પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ લેવાતી નથી તેમાં નિરુપાયતા છે, અને એનો ઉપાય કાળ છે, કાળે કરીને નિવૃત્તિ લેવાઈ જશે. અત્યારે નિવૃત્તિ નથી લેવાતી તો પણ અમારા પુરુષાર્થને, અંતરંગ સ્વાસ્થ્યને, અવ્યાબાદ સ્થિતિને કાંઈ થાય એવું નથી, એ સ્થિતિ વર્ધમાન થતી જ ચાલે છે. પત્ર લખાયો છે સૌભાગભાઈ ઉપર, પૂજ્ય શ્રી સૌભાગ્યભાઈ. સૌભાગભાઈને એક જ મુમુક્ષુ એવા હતા કે જેમના પ્રત્યે કૃપાળુદેવને અતિ આદર હતો. જેટલા મુમુક્ષુઓ કૃપાળુદેવના પરિચયમાં આવ્યા તેમાં વિશિષ્ટ સ્થાન, સૌથી વિશિષ્ટ સ્થાન શ્રી સૌભાગ્યભાઈનું હતું. શ્રી સૌભાગ્યભાઈના સત્સંગને તેઓ ઈચ્છતા હતા, અને ક્યારેક ક્યારેક તેમને એટલે હદ સુધી બહુમાન આપતા હતા કે જેમ કોઈ શિષ્ય ગુરુને બહુમાન આપે એવું લાગે. જોકે કૃપાળુદેવની દશા ઘણી વિશિષ્ટ હતી અને સુભાગભાઈને એમને તાર્યા છે. ખરેખર તો સૌભાગ્યભાઈને એમને તાર્યા છે, પરંતુ સત્સંગ, એમના સત્સંગમાં પોતાની જ્ઞાન દશાની પણ વર્ધમાનતા જોઈને ક્યારેક ક્યારેક એમને ઉપકારી પણ ગણ્યા છે અને એ પોતાના આત્મપરિણામનો સાક્ષાત્કાર જોઈને એ પ્રકારના વિશેષણો એમણે વાપર્યા છે. 453માં એ વાત બહુ સ્પષ્ટ છે. છેલ્લા 453ની છેલ્લી લીટીઓમાં લખે છે, શું લખીએ અને શું કહીએ, એક આત્મવાર્તામાં જ અવિચ્છિન્ન કાળ વર્તે એવા તમારા જેવા પુરુષના સત્સંગના અમે દાસ છીએ. ઈચ્છીએ છીએ એવું નથી લેવું, સત્સંગના અમે, તમારા જેવા પુરુષના સત્સંગના અમે દાસ છીએ. એક એક વચનો બહુ ધ્યાનથી અભ્યાસ કરવા યોગ્ય છે. અત્યંત વિનયપણે અમારો ચરણ પ્રત્યે નમસ્કાર સ્વીકારજો. અત્યંત વિનયપણે, કેમ, પોતાના આત્માને જે લાભ થાય છે એમાં જે નિમિત્ત પડે છે, સજ્જન પુરુષો નિમિત્તનો ઉપકાર પણ કદી ભૂલતા નથી. નિમિત્તનો ઉપકાર ભૂલે તો સજ્જનતા પણ રહે નહીં. આ તો મહાન ગુણવાન દશા છે, એમાં તો કાંઈ માન અપમાનનો વિકલ્પ જ્ઞાનીઓને હોતો નથી. માન અપમાનની કલ્પના એમને થતી નથી, એનાથી એ પર થઈ ગયા છે, એ અહીંયા સ્પષ્ટ દેખાય છે. અહીંયા લખે છે પૂજ્ય શ્રી સૌભાગ્યભાઈ, સમજવા વિશેની જે વિગત લખી છે તે ખરી છે. એ વાતો જ્યાં સુધી જીવના સમજ્યામાં આવતી નથી ત્યાં સુધી યથાર્થ ઉદાસીન પરિણતિ પણ થવી કઠણ લાગે છે. પત્ર દ્વારા પણ કેટલીક તત્વચર્ચા શ્રી સૌભાગ્યભાઈ સાથે ચાલી છે. કમનસીબે સૌભાગ્યભાઈના પત્રો આજે એટલા ઉપલબ્ધ નથી, બહુ અલ્પ માત્રામાં 5-1% ઉપલબ્ધ છે, એ પણ વવાણિયામાં જન્મસ્થાનમાં રાખેલા છે. પણ સારી એવી તત્વચર્ચા ચાલતી હતી અને પૂજ્ય શ્રી સૌભાગ્યભાઈની નિર્મળતા પણ મુમુક્ષુની ભૂમિકામાં તો ઘણી હતી, પણ આગળ જઈને તેઓ જ્ઞાન દશાને પણ પ્રાપ્ત થયા હતા એ વાત પણ એમના પત્રના ઉલ્લેખથી મળે છે. અને કૃપાળુદેવ તો વચન આપી ચૂક્યા હતા કે અમે આ ભાવમાં જ તમને જ્ઞાનની પ્રાપ્તિ અવશ્ય કરાવશું, એવી હરિની અમને ઈશ્વરની આજ્ઞા થઈ છે અમને અંદરથી. એટલે કે તમારી યોગ્યતા અમને દેખાય છે કે તમે આ ભાવમાં અમારા નિમિત્તે જ્ઞાનને પ્રાપ્ત કરશો. પછી પોતાના જ્ઞાનમાં આમ આવ્યું છે એમ કહેવાના બદલે ઈશ્વર ઈચ્છા આમ છે એમ લખે છે. હરિકૃપાએ અમને એમ લાગે છે. ઠીક, અંદરથી પોતાને પ્રસન્નતા આવી છે. સૌભાગ્યભાઈની યોગ્યતા જઈને પોતાને પ્રસન્નતા આવી છે. સમજવા વિશેની જે વિગત લખી છે એટલે એમનો કોઈ પત્ર છે તે ખરી છે, એ વાતને પોતે સંમત કરે છે. અહીંયા એ વાતો જ્યાં સુધી જીવના સમજામાં આવતી નથી, તમે લખેલી વાતો શું લખી છે એ તો અહીંયા ન નીકળે, ત્યાં સુધી યથાર્થ ઉદાસીન પરિણતિ પણ થવી કઠણ લાગે છે. એટલે જ્યાં સુધી યથાર્થ સમજણ ન હોય ત્યાં સુધી ઉદાસીનતા પણ યથાર્થ ન હોય, અને કૃત્રિમ ઉદાસીનતા હોય તો એથી કાંઈ કોઈ કામ થતું નથી. એ અલ્પકાળમાં પછી ઉદાસીનતા ક્યાંય ચાલી જાય છે. સત્પુરુષ કેમ નથી ઓળખવામાં આવતા એ વગેરે પ્રશ્નો ઉત્તર સહિત લખી મોકલવાનો વિચાર તો થાય છે. એક પ્રશ્ન પૂછ્યો છે કે જીવોને સત્પુરુષ કેમ નથી ઓળખવામાં આવતા, અવતરણ ચિહ્નમાં એ પ્રશ્ન લખ્યો છે. એ વગેરે પ્રશ્નો, બીજા પણ કેટલાક પ્રશ્નો છે, ઉત્તર સહિત લખી મોકલવાનો વિચાર તો થાય છે પણ લખવામાં ચિત્ત જેવું જોઈએ તેવું રહેતું નથી. ઠીક, આત્મ ઉપયોગમાં વર્તતા વર્તતા આવા પત્રોના ઉત્તર લખવામાં પણ ચિત્ત વર્તતું નથી. કેટલા પુરુષાર્થમાં લાગેલા હશે કે જેથી બીજું કામ કરવાનું મન થતું નથી, આવી પડે ને પતાવવું પડે એ બીજી વાત છે. લખે છે કે વેઠ વેઠિયા જેમ વેઠ કાઢે એવી રીતે અમે વેઠ કરીએ છીએ, પ્રવૃત્તિ કરીએ છીએ, એક વેઠ છે અમારી, રસ નથી અમને કાંઈ. પણ પોતાની મળે કોઈ કામનો બોજો ઉપાડવો એ ઉદાસીનતામાં ફાવતો નથી. પણ લખવામાં ચિત્ત જોઈએ જેવું જોઈએ તેવું રહેતું નથી અને વળી અલ્પકાળ રહે છે માટે ધારેલું લખી શકાતું નથી. ધારીએ કે આ પત્રોના ઉત્તર લખીએ, પ્રશ્નોના ઉત્તર લખીએ, પણ ધાર્યું લખી શકાતું નથી. પરિણામ કેટલા અંદર વળી ગયા હશે કે બહારમાં પત્ર લખવામાં પોતાનું ધાર્યું પણ ઈચ્છા પ્રમાણે કરી શકતા નથી. ઉપયોગ જ લાગે ને એનું કરવું શું? ઉપયોગ લાગે, ચિત્ત લાગે તો કામ થાય ને, પણ ઉપયોગ જ ન લાગે એનું કરવું શું? આ 25મા વર્ષે આ પત્ર લખાયેલો છે. શું કહે છે? આત્માને ઉદાસ પરિણામ અત્યંત ભેજા કરે છે. આ ચિત્ત નથી લાગતું એનું કારણ એ છે કે કોઈ પણ વિકલ્પ આવે છે લંબાતો નથી, જરા પણ વિકલ્પ લંબાતો નથી. વિકલ્પને અનુસરીને કાર્ય કરવા માંગે તો થઈ શકતું નથી એવા અત્યંત ઉદાસ પરિણામ છે. એટલું જ નહીં પણ અત્યંતપણે ઉદાસ પરિણામ ભેજા કરે છે. ક્યાંય બહારમાં ચિત્ત લગાડી શકાતું નથી એવી દશા છે. એક અર્ધી જિજ્ઞાસુ વૃત્તિવાળા પુરુષને એક પત્ર લખી મોકલવા માટે 8-1 દિવસ પહેલાં લખ્યું હતું. જો ઉદાસીનતા કેવી હતી ને બાહ્ય પ્રવૃત્તિમાં શું પરિસ્થિતિ થઈ છે. એક અર્ધી જિજ્ઞાસુ વૃત્તિવાળા પુરુષને, કોઈ મુમુક્ષુ હશે એને એક પત્ર લખીને મોકલવા માટે 8-1 દિવસ પહેલાં એ લખ્યું હતું. પાછળથી અમુક કારણથી ચિત્ત અટકતા તે પત્ર પડતો રહેવા દીધો હતો. કોઈ એક કારણ એવું બન્યું કે અડધું લખેલું એમને રહી ગયું, 8 દિવસ એમને નીકળી ગયા, પત્ર પૂરો નથી કર્યો. જે વાંચવા માટે આપને બીડી આપ્યું છે, હવે કયું પત્ર છે એ કાંઈ આમાં સચવાયો નહીં હોય, નહીંતર તો અનુસંધાન આપે કે આ પત્ર લાગે છે. જે વાંચવા માટે આ પત્ર માટે આપને બીડી આપ્યું છે, જરા આપને પણ વાંચવામાં ઉપયોગી થશે જેટલું લખાયું છે એટલું એમ સમજીને બીડી આપ્યું છે. હવે એક મહત્વની 1-2 વાતો લખી છે કે આ પત્ર જો સ્વરૂપનું જ્ઞાન થાય તો સ્વરૂપનું ધ્યાન થાય, પણ જે સ્વરૂપ જ્ઞાનમાં હજી આવ્યું નથી તો ધ્યાન કોનું કરશે મુમુક્ષુ? અને જો સ્વરૂપ જ્ઞાનમાં આવ્યું હોય તો એ મુમુક્ષુ નહીં રહેતા, જ્ઞાની થાય છે. એટલે કહે છે કે જે મુમુક્ષુ વાસ્તવ્ય જ્ઞાનને ઓળખે છે એને ખબર પડે છે કે આ ખરેખર જ્ઞાની છે, એમ જો એ ઓળખે સામી વ્યક્તિને તો એ ધ્યાનમાં બેસવા માટે વાત કરે નહીં. એ ધ્યાનમાં બેસવા માટે માગણી કરે નહીં કે મારે ધ્યાન કેવી રીતે કરવું, શું કહેવું છે. એ એમ ન કહે કે મને ધ્યાન શીખડાવો, મારે તો આત્મામાં એકાગ્ર થવું છે માટે મને એવું ધ્યાન શીખડાવો, એનો મને પ્રયોગ આપો, કદી ન કહે. ધ્યાનની માગણી કરે નહીં. અરે ધ્યાનની શું, જ્ઞાનની માગણી પણ કરે નહીં, એ ભક્તિની માગણી કરે. એ જ્ઞાનની ને ધ્યાનની માગણી કરે નહીં. એવો અમારો અંતરંગ અભિપ્રાય વર્તે છે. આ અમારા હૃદયની વાત તમને કરી દીધી, માટે એ પ્રકારમાં તમે ખેંચાઈને જાશો નહીં. સુભાગભાઈને લખે છે, બહુ સમજીને લખે છે, આ એક વાક્ય લખ્યું છે પણ એની પાછળ બહુ જ આશય ઘણો ગંભીર છે. તો વાઘભાઈને મિત્રાચારી હતી, એક ડુંગરસિંહભાઈ કરીને ભાઈ હતા, એમની મિત્રાચારી હતી અને ધ્યાન અને યોગ બાજુ વળેલા હતા, અમુક ચમત્કારોના મહિમા બાજુ પણ વળેલા હતા અને ઈશ્વર કરતાની પણ એમને શ્રદ્ધા હતી. આવું અનેક પ્રકારનું હતું. સંગ દોષને લઈને એની અસર સૌભાગ્યભાઈ ઉપર પણ કેટલીક હતી. કોઈ મહાભાગ્યના યોગે કૃપાળુદેવનો એમને યોગ થયો, એ બધું નિવૃત્ત થઈ ગયું, બધું છૂટી ગયું, ઘણી નિર્મળતા મુમુક્ષુ દશામાં પ્રગટી અને અંતે મૃત્યુકાળ સમય પાયો એ પહેલાં જ્ઞાન દશા પ્રાપ્ત કરી અને અનંતભવનો છેદ કરીને આયનું ક્ષેત્ર છોડીને સ્વર્ગમાં બિરાજમાન થઈ ગયા. તો એ તો એક મહાન યોગ થયો એમને. ઘણા સમીપ પાસે હતા અને કૃપાળુદેવની પણ એમના પ્રત્યે એટલી કૃપા હતી, એટલી કૃપા હતી કે વચન આપ્યું કે અમે તમને જ્ઞાન પ્રાપ્તિ કરાવશું. કોઈને પતરંગ યાદ હોય તો કહેજો, એ પત્ર વાંચો સારો છે, કે આજ ભાવમાં અમે આપને જ્ઞાન પ્રાપ્તિ અવશ્ય કરાવશું. જે આટલામાં જે પત્ર છે, 200 આસપાસ છે, 200-300 ગાળામાં જે પત્ર છે, 272માં નથી, 272માં તો સત્પુરુષના નું સર્વ આચરણ વંદનીય છે એ 272 છે, સર્વ આચરણ વંદનીય છે એ નથી. જે વાસ્તવ્ય જ્ઞાનીને ઓળખે છે તે જ્ઞાની પાસેથી કે અજ્ઞાની પાસેથી ધ્યાનાદિને ઈચ્છે નહીં એવો અમારો અંતરંગ અભિપ્રાય છે. માટે એ બાજુ જવાની અત્યારે તમારે કોઈ જરૂર નથી, એ રસ્તો છોડી દેવો. હવે એક બહુ મહત્વની વાત લખી છે કે માત્ર જ્ઞાનીને ઈચ્છે છે, ઓળખે છે અને ભજે છે તે જ તેવો થાય છે. માત્ર જ્ઞાનીને ઈચ્છે છે, ઓળખે છે અને ભજે છે તે જ તેવો એટલે જ્ઞાની થાય છે અને તે ઉત્તમ મુમુક્ષુ જાણવો યોગ્ય છે. કૃપાળુદેવે અનેક જગ્યાએ સામાન્ય મુમુક્ષુ, જઘન્ય મુમુક્ષુ, મંદદશાવાન અને મંદદશાવાન મુમુક્ષુ કયા છે 679માં, મધ્યમ કોટિના મુમુક્ષુ અને ઉત્તમ મુમુક્ષુ એવા ત્રણ વિભાગથી એના લક્ષણો પણ દર્શાવ્યા છે અંતિમ કાવ્યમાં, 259. બરાબર છે. પાનું 293 છે. જ્ઞાન ધારા સંબંધી મૂળ માર્ગ અમે તમને આ વખતના સમાગમમાં થોડો પણ કહીશું. 24મું વર્ષ છે. જ્ઞાન ધારા એટલે મોક્ષ માર્ગી ધર્માત્માની અંતરંગ આત્મદશા, એને જ્ઞાન ધારા કહેવામાં આવે છે. બહારમાં જે ઉદય ભાવો છે એને કર્મધારા કહેવામાં આવે છે. એ મૂળ માર્ગ છે. મૂળ માર્ગ એટલા માટે કયો છે કે બહારમાં ઉદય પ્રવૃત્તિ તો સામાન્ય મનુષ્ય ગતિમાં બીજા મનુષ્યોને હોય તેવી જ હોય છે. કાંઈ તિર્યંચ યોગ્ય, નારકીને યોગ્ય કે દેવ યોગ્ય ત્યાં પ્રવૃત્તિ કે પરિણામ નથી હોતા, પણ એ કર્મધારા છે, તેનાથી જ્ઞાનીને ઓળખી શકાય નહીં. આ મૂળ માર્ગ છે, મૂળ પરિણામ છે. આ જ્ઞાન ધારા સંબંધી મૂળ માર્ગ અમે તમને આ વખતના સમાગમમાં થોડો પણ કહીશું અને તે માર્ગ પૂરી રીતે આજ જન્મમાં તમને કહીશું. એના માટે બીજા જન્મમાં અમે તમને કહીશું એ વાત ઉધાર રહેવાની નથી. અને તે માર્ગ પૂરી રીતે, મૂળ માર્ગ પૂરી રીતે આજ જન્મમાં તમને કહીશું એમ અમને હરિની પ્રેરણા હોય તેવું લાગે છે. અહીંયા હરિ એટલે અમારો આત્મા, અહીંયા અમારા આત્માની પ્રેરણા આમ છે, અંદરથી અમારો આત્મા વારંવાર કહે છે આ સુપાત્ર જીવને જ્ઞાન આપવા યોગ્ય છે, જ્ઞાન પમાડવા યોગ્ય છે. તમે અમારા માટે જન્મ ધીરો છે એમ લાગે છે, ઉપકારી થયા છે ને, તમે અમારા માટે જન્મ ધર્યો હશે એમ લાગે છે, તમે અમારા અથાગ ઉપકારી છો, તમે અમને અમારી ઈચ્છાનું સુખ આપ્યું છે, જે આત્મસુખ છે એને જેને અમે ઈચ્છતા હતા એમાં તમે નિમિત્ત પડ્યા છો, તે માટે નમસ્કાર સિવાય બીજો શું બદલો વાળીએ. જો કેટલું બહુમાન છે સુભાગભાઈ પ્રત્યે, પણ અમને લાગે છે કે અમારે હાથે હરી તમને પરાભક્તિ અપાવશે, અમારા પ્રત્યેની જે તમારી ભક્તિ છે એ પણ અમારા નિમિત્તે તમને અપાવશે હરી, એટલે કુદરતે એ દશા તમને આવવાની છે. સુભાગીભાઈનો નિર્મળ પ્રેમ કૃપાળુદેવ પ્રત્યેનો હતો એ સમજવો પણ મુમુક્ષુને કઠણ પડે એવી સામાન્ય મુમુક્ષુતા અત્યારે છે લોકજીવોમાં. અત્યારે મુમુક્ષુ ભલે બધા કહેવાય, પણ એ જ્ઞાનીને ઓળખીને જ્ઞાની પ્રત્યે કેટલો પ્રેમ આવે છે એ કોઈ સુભાગીભાઈ હતા, એ પ્રેમ મૂર્તિ હતા, પ્રેમની જ મૂર્તિ હતા, એટલો કૃપાળુદેવ પ્રત્યે હૃદયથી અંતરંગ પ્રેમ, અનન્ય પ્રેમ. એ કૃપાળુદેવે વાંચ્યો હતો, એમને યોગ્યતામાં એ વાત વાંચી છે, જોઈ છે, અને પોતાને પણ વિશેષ નિર્મળતા થવાનું એક કારણ બન્યું છે. તમે અમને અમારી ઈચ્છાનું સુખ આપ્યું છે એમ, એટલે એટલા માટે કહ્યું. પણ અમને લાગે છે કે અમારે હાથે હરી તમને પરાભક્તિ અપાવશે, હરિના સ્વરૂપનું જ્ઞાન કરાવશે, એટલે આત્મ સ્વરૂપનું જ્ઞાન કરાવશે અમારા નિમિત્તે અમારા હાથે, અને એ જ અમે મોટો ભાગ્યોદય માનીશું. શું શૈલી કરી છે, શું કૃપાળુદેવનો સુભાગીભાઈ પ્રત્યે પ્રેમ છે અને શું સુભાગીભાઈનો કૃપાળુદેવ પ્રત્યે પ્રેમ છે, ગજબની જોડી છે. સમજવું મુશ્કેલ પડે એવું છે, એ દશામાં આવ્યા વિના સમજવું મુશ્કેલ પડે એવું છે. જરા એટલી વાત આપણા પત્રના અનુસંધાનમાં છે. અહીંયા જે કહે છે કે માત્ર જ્ઞાનીને ઈચ્છે છે, ઉત્તમ મુમુક્ષુની વાત ચાલે છે. ઉત્તમ મુમુક્ષુ કેવો હોય, ઘણા શાસ્ત્રો વાંચ્યા હોય માટે તે ઉત્તમ મુમુક્ષુ હોય એમ કૃપાળુદેવ કહેતા નથી. કોઈ જ્ઞાનનો ક્ષોભસમ ઘણે છે ને, મહાન વિદ્વાન છે, શું એટલી વિદવત્તા, એટલી સાક્ષરતા હોય, એટલું જાણપણું હોય, અનેક શાસ્ત્રોની ધારણાને યાદદાસને સ્મૃતિ હોય, પૂરપાઠ પાણીની જેમ કંઠસ્થ બધું હોય ને બોલી જતા હોય, માટે ઉત્તમ મુમુક્ષુ છે એમ નથી. બધું પૂર્વાનું પૂર્વ છે, અપૂર્વ નથી એ કાંઈ, તેમ કાંઈ અનેક પ્રકારના વ્રત સંયમ બ્રહ્મચર્ય આદિ પાળતા હોય માટે ઉત્તમ મુમુક્ષુ છે એમ પણ નથી. લાખો કરોડોના વેપાર ધંધા છોડીને નિવૃત્તિ લઈ લીધી છે માટે ઉત્તમ મુમુક્ષુ છે એમ પણ નથી. એવું કાંઈ નથી કહેતા. અમુક જ્ઞાન છે કે અમુક ક્રિયાકાંડ કરે છે એ કાંઈ નથી લીધું, માત્ર જ્ઞાનીને ઈચ્છે છે, એકમાત્ર જ્ઞાનીને ઈચ્છે છે, બીજું આ જગતમાંથી એને કાંઈ જોતું નથી. મુમુક્ષુને કે મને જ્ઞાની મળી જાય ને, મારે બીજું કાંઈ જોઈતું નથી, અને એ વગર મારો નિવેડો નથી. માત્ર જ્ઞાનીને ઈચ્છે છે, ઓળખે છે અને ભજે છે. આ ક્રમથી લીધું છું, ત્રણ પદ લીધા છે પણ ત્રણ પદમાં ક્રમને સૂચિત કર્યો છે. એક પ્રશ્ન ઉઠાવી શકાય એવો છે આ વિષયમાં કે જ્ઞાનીને કોણ ઓળખે છે અને જ્ઞાનીને કોણ ઓળખતા નથી, શું સત્પુરુષ કેમ નથી ઓળખાવવામાં આવતા, એ પ્રશ્ન તો પૂછ્યો છે સુભાગભાઈએ. અમે ઉત્તર ગર્ભિત રીતે આપી દઈએ છે, સીધો ઉત્તર આપવાના બદલે, શું કે માત્ર જ્ઞાનીને ઈચ્છે છે તે જ્ઞાનીને ઓળખે છે. જ્ઞાની મળવા છતાં જ્ઞાની કેમ નહીં ઓળખાયા, કે જ્ઞાનીને ઈચ્છતા હતા અને બીજાને પણ ઈચ્છતા હતા, અથવા જગતના પદાર્થની ઈચ્છના પણ હતી અને જ્ઞાનીની પણ ઈચ્છા હતી. એક મ્યાનમાં બે તરવાર રહે એવું મ્યાન નથી. આ માત્ર જ્ઞાનીને ઈચ્છે છે, તે જ જ્ઞાનીને ઓળખે છે. જે જ્ઞાનીને પણ ઈચ્છે છે અને બીજા પદાર્થોને પણ ઈચ્છે છે, તે જ્ઞાનીને મળવા છતાં જ્ઞાનીને ઓળખતા નથી. એમાંથી નીકળે છે આ કારણકારીની સંધિ છે ત્રણ પદમાં, અને ક્રમ છે. પહેલા આમ થાય, પછી આમ થાય, ને પછી આમ થાય, સીધો એમ ન થાય. બે અત્યારે તો વિચારી લેવું, પોતાના પરિણામથી વિચારી લેવું. જ્ઞાની પ્રત્યે અમને પ્રેમ આવે છે, અને અમારા કુટુંબ પરિવાર પ્રત્યેનો પ્રેમ પણ હજી અમારો છૂટતો નથી. અથવા જ્ઞાની પ્રત્યે અમને ભાવ ઘણો રહે છે, ભક્તિભાવ રહે છે, પણ અમારી અનુકૂળતા પ્રત્યે પણ અમારો ભાવ હજી ફેરફાર પામતો નથી. અમારી અનુકૂળતા બધી સચવાવી જોઈએ, પ્રતિકૂળતા ન રહેવી જોઈએ. જ્ઞાનીને ઈચ્છે છે એ ઉપર ઉપરથી રહે છે, અને અંદરથી તો જે ઈચ્છે છે એ બધું એમને એમ ચાલુ છે એનું. માત્ર જ્ઞાનીને ઈચ્છે છે એ બધી ઈચ્છાને ભૂલી જાય છે. તે જ્ઞાનીને ઓળખે છે. જે માત્ર ઈચ્છે છે તે જ ઓળખે છે. માત્ર ઈચ્છતા નથી, આ પણ ઈચ્છે છે ને આ પણ ઈચ્છે છે, એ જ્ઞાનીને ઓળખી શકતા નથી. આ નિયમ છે એનો, સિદ્ધાંત ભરેલો છે. વાક્યો બહુ નાના નાના છે, ટુકડા જેવા, રહસ્ય ભર્યું છે એની અંદર. અને ઓળખે છે તેને તે જ્ઞાની સર્વસ્વ થઈ પડે છે. જ્ઞાનીને ઓળખે છે તે જ્ઞાનીને ભજે છે. જ્ઞાની સિવાય બીજાને કોઈને ભજતા નથી. પછી મોક્ષને ભજે કે ન ભજે, હે? જ્ઞાનીને ભજે, મોક્ષને ન ભજે એમ કે છે. એ મોક્ષ સ્વરૂપ છે. બસ 49માં કહ્યું ને, એ સાક્ષાત મોક્ષ સ્વરૂપ છે. એ તો લખે છે પોતે, તો બહુ શૈલી કરી છે કૃપાળુ દેવી, એટલી શૈલી કરી છે આ વિષય ઉપર એના રહસ્યોને પ્રકાશવા માટે, કે મૂર્તિમાન મોક્ષ સ્વરૂપ, મુક્તિ મૂર્તિમાન મોક્ષ સ્વરૂપ છે જ્ઞાની. સત્પુરુષ તો મૂર્તિમાન મોક્ષ સ્વરૂપ જ છે. મોક્ષ તારે ક્યાં બીજે લેવા જાવો છે? અને એવા જ્ઞાની પુરુષના સત્સંગ અમને, એમનો સત્સંગ અમને મોક્ષ કરતા પણ વધારે વાલો છે. એ 269માં કીધું. અથવા ભગવાન એમ કે મુક્તિને પણ આપે છે, મુક્તિને આપવામાં ઉદાર છે, પણ સત્પુરુષની ભક્તિને આપવામાં કૃપણ છે, લોભ કરે છે. મુક્તિ આપી દે છે ભગવાન, પણ સત્પુરુષની ભક્તિ આપવામાં એ ભગવાન પોતે કૃપણ છે. કૃપણ એટલે લોભિયા છે. ઠીક, ભગવાનને અવગુણ બતાવ્યો છે, ભગવાનનો અવગુણ બતાવ્યો છે ત્યાં. કેવી શૈલી કરી છે! જીવને સત્પુરુષ પ્રત્યે ઓળખીને જે ભક્તિ લાગવી જોઈએ અને જે ભજના લાગવી જોઈએ, એ લાગે તો એ બીજું કાંઈ છે નહીં, કાંઈ નહીં છે બીજું એમ કહે છે. એને સર્વસ્વ મળી ગયું અને બીજું કાંઈ ઈચ્છે, બીજા કોઈ પદાર્થને ભજે તો એને સર્વ સ્વરૂપે જ્ઞાની મળ્યા નથી અને સર્વ સ્વરૂપે એને ભજતો નથી. આ દશા જ્યારે મુમુક્ષુને આવે ત્યારે કૃપાળુ દેવની નજરમાં એ ઉત્તમ કોટિનો મુમુક્ષુ છે. તે ઉત્તમ કોટિનો મુમુક્ષુ એટલા માટે કહ્યો કે તે જ તેવો થાય છે. તે મુમુક્ષુ અલ્પકાળમાં જ્ઞાની થવા યોગ્ય થઈ ગયો છે, માટે તે ઉત્તમ કોટિનો મુમુક્ષુ છે. જેમ રાજાને ત્યાં કુંવર જન્મે એટલે પ્રજા એમ કહે કે અમારો રાજા જન્મ્યો, કુંવર જન્મ એમનો, કે આ અમારો આવતીકાલનો રાજા છે, ભાવિ નિગમ નહીં અત્યારે એને રાજા તરીકે કહેવામાં આવે છે. એ મુમુક્ષુ જ્ઞાની છે, આવતીકાલનો જ્ઞાની છે, એટલે તે તેવો થાય છે એમ કહ્યું છે. આ એક બહુ મહત્વપૂર્ણ વાત કૃપાળુદેવે મુમુક્ષુને લખી છે કે જ્ઞાની કેમ ઓળખાતા નથી, મને એક વાર જો ઓળખે એનો છૂટકો થઈ જાય. મળે છે અનંત વાર, પણ એક વાર ઓળખાતા નથી. ઓળખા કે અટપટી દશાથી વર્તે છે. જો એક વાર ઓળખાય તો જીવનો નિવેડો આવી જાય. પણ ક્યારે ઓળખાય કે માત્ર જ્ઞાનીને ઈચ્છે તો. માત્ર શબ્દમાં બહુ વજન છે, તપાસવા જેવું છે. પોતાના પરિણામને, પોતાના અંતઃકરણને તપાસવા જેવું છે કે આ જીવ જ્ઞાનીને પણ ઈચ્છે છે અને સિવાય બીજું પણ કાંઈ કોઈ પદાર્થને ઈચ્છે છે કે નથી ઈચ્છતો, કે માત્ર જ્ઞાનીને ઈચ્છે છે બસ. એકવાર એને માટે ગાંડા થવું જોઈએ. મીરાબાઈ ગાંડા થયા હતા કે નહીં? કૃપાળુદેવે કીધું માર્ગ અનુસારી છે. એકવાર તો ગાંડા થવું જોઈએ. પછી દુનિયા ભલે પાગલ કે એનો કાંઈ વાંધો નહીં. હા, એ લોકસંજ્ઞામાં સંકોચ થાય, લોકસંજ્ઞા હોય ને તકલીફ થાય. જેને લોકસંજ્ઞા નથી એ એવા ગાંડપણમાં પણ મસ્ત રહે છે. એવો જ્ઞાની પુરુષ પ્રત્યેનો પરમ પ્રેમ છે જેમાં લોકોને ગાંડપણ લાગે, એ ગાંડપણ એકવાર માણવા જેવું છે. અને એવો થાય છે, એ જ જીવ એવો જ્ઞાની થાય છે. શું એને જ ભજે છે, ઓળખે છે, પછી બીજાને ભજતો નથી. અને તે ઉત્તમ મુમુક્ષુ જાણવો યોગ્ય છે. ઉદાસ પરિણામ આત્માને ભજા કરે છે. એવું પાછું ફરીને લખે છે, મથાળું લખ્યું, વચ્ચે લખ્યું, પાછું ફરીને લખ્યું. અમારા આત્માને તો એકદમ ઉદાસ 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 પરિણામ, ક્યાંય ચિત્ત ચોંટતું નથી. આત્મા સિવાય ક્યાંય અમારું પરિણામ સ્થિતિ પામતા નથી, સ્થિરતાને પામતા નથી. એક જ જગ્યાએ છે, બીજી જગ્યા અમને દેખાતી નથી. ચિત્તની સ્થિતિમાં જો વિશેષપણે લખાશે તો લખીશ, ખાતરી આપતો નથી ત્યારે. અમારા ચિત્તની દશા એવી છે કે વિશેષપણે જો લખાશે તો લખીશ, નહીં લખાશે તો નહીં લખીશ. સહજતા છે, સમજીને તમે અપેક્ષા રાખજો. કેમ ઉત્તર મળતો નથી, કેમ જવાબ આવતો નથી, નહીં પણ આવે. એ પત્રમાં તો ચાર જગ્યાએ ક્ષમાયાચના કરી છે. ચાર, એક પત્રમાં ચાર વખત સૌભાગભાઈને ક્ષમાયાચના કરી. અને લખ્યું છે કે એક અમે પત્ર લખ્યો નથી તે ક્ષમા કરવા યોગ્ય છે. તેનું કારણ તમે જાણશો ત્યારે અવશ્ય તમે ક્ષમા આપશો જ. કેમ કે પારમાર્થિક સ્થિતિ છે, એ આત્મામય સ્થિતિ છે. એવી સ્થિતિમાં રહેતા બાહ્ય પ્રવૃત્તિ પત્રાદી લખવાની ન થાય તો તે ક્ષમા આપવા યોગ્ય છે. એ તો લોકો તો સજ્જનતા છે એટલે એમ લખે છે કે ક્ષમા આપવા યોગ્ય છે, બાકી ક્ષમા માગવાનો પ્રશ્ન રહેતો નથી. એ સ્થિતિની અનુમોદના કરવા યોગ્ય છે. પત્ર મળે ન મળે એ કોઈ મોટી વાત નથી, પણ એમની જે આત્મામય દશા છે તે અનુમોદના કરવા જેવી છે, પ્રમોદ કરવા જેવી છે. અને એમાં ક્ષમા આપવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. એવી ઠામ ઠામ એમના પત્રોમાં આત્મદશાનું દર્શન થાય છે. અને તે આત્મદશા ઓળખીને મુમુક્ષુ જીવે ભક્તિ કરવા યોગ્ય છે, આદર કરવા યોગ્ય છે, સત્કાર કરવા યોગ્ય છે. એમાં પોતાની આત્માને નિર્મળતાનું એ કારણ થાય છે. અને એ જ સાચી ભક્તિ છે, એ જ ખરી ભક્તિ છે.